प्रवचन क्रमांक 4 आत्मसिद्धिनु अनुष्ठानसु।
ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ते योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अरहन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं। भगवान वीरो मंगलं गौतम प्रभो मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलं। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुर्वे नमः। महादेव्या कुक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम्।
आत्मसिद्धिनो आत्मयोग એ વિષય સૂત્ર ઉપર આપણે આત્મસિદ્ધિ શાસ્ત્રના થોડાક આયામોની વિચારણા કરીએ છીએ। આત્મસિદ્ધિનું અભિધેય, આત્મસિદ્ધિનો અધિકાર, આત્મસિદ્ધિનું અધિષ્ઠાન અને આજનો વિષય થશે આત્મસિદ્ધિનું અનુષ્ઠાન। ગયા વખતે આપણે આત્મસિદ્ધિનું અધિષ્ઠાન એ શુદ્ધાત્મા સિદ્ધ દશા, આત્માની સિદ્ધ દશા એ ઉપર વિચારણા કરી કે આ આત્મા છ પદ છ સ્થાનકથી યુક્ત છે, એની સર્વાંગીણ વિચારણા દ્રવ્ય ગુણ અને પર્યાયથી આત્માને વિચારવો ઘટે। એ આત્મા અનુત્પન્ન છે, અવિનાશી છે, સિદ્ધ સ્વરૂપ છે, એ કર્મનો કર્તા છે અને ભોગતા પણ છે, અને એ કર્મથી એને મોક્ષ પણ મેળવી શકાય છે, એ કર્મની મુક્તિથી, અને એનું પદ છે એ સ્વરૂપની સાધનાનું, એ સાધક પદ છે। ધર્મ છે એ આત્માનું આરાધક પદ છે, ધર્મ છે એ આત્માનું સાધક, એ પણ એક આત્માનું જ પદ છે। કારણ કે અનાદિથી આત્મા છે એ કર્મથી ઘેરાયેલો છે, અને આત્માનો નિશ્ચય નહીં થી એનું પદ છે તો શુદ્ધ પદ છે, એ તો અત્યાર સુધીમાં ક્યારેય પ્રાપ્ત થયું નથી। તો માત્ર આત્મા શુદ્ધ છે એમ વિચારવાથી આત્માનું સિદ્ધ પદ પ્રાપ્ત થાય નહીં, પણ આત્માનું સાધક પદ જો આપણે સાથે સ્વીકારીએ, એટલે એવો જે શુદ્ધ કરે, કર્મથી રહિત કરે, કર્મ બળને દૂર કરે, એવો જે વ્યવહાર છે જે તીર્થંકર પરમાત્માએ ધર્મના આચારના રૂપમાં કર્યો છે, અને ભારતના અધ્યાત્મ દર્શનની અંદર આ ધર્મ શબ્દ યાદ છે, વસ્તુના સ્વભાવને પ્રાપ્ત કરવો, વસ્તુના સ્વભાવને યથાતથ્ય ઓળખવો, આ ધર્મનું સ્વરૂપ છે। આનો જો વ્યવહારના નામે નિષેધ કરીએ તો નિશ્ચય નામનું તત્વ ક્યારેય જીવ પ્રાપ્ત ન કરી શકે। એટલે એ જે છઠ્ઠું પદ છે એ અત્યંત મહત્વનું છે। જો પાંચમા પદની શ્રદ્ધા હોય અને પ્રાપ્ત કરવું હોય તો છઠ્ઠા પદ વિના પાંચમું પદ પ્રાપ્ત થઈ શકે જ નહીં, તો એ સર્વાંગીણ વિચારણા કરવી પડે છે। એ સુધર્મની અંદર જ્યારે પ્રવર્તક પદ છે, આત્મા ધર્મમાં પ્રવર્તક છે, અને એટલા જ માટે કહે છે કે ધર્મનો કોઈ ઇંગ્લિશ પર્યાય નથી. રિલિજન એ તો એક સાંપ્રદાયિકતાનો સૂચક શબ્દ છે. ધર્મ શબ્દ છે એ વસ્તુનો તત્વથી જે રૂપ છે, સ્વભાવ છે, એનો કોઈ પર્યાય અંગ્રેજી ભાષામાં નથી. અને જે ભાષામાં જેનું જે સત્યની ઉપલબ્ધિ ન હોય એનો શબ્દ જ ન હોય. આ બહુ સમજવા જેવી વાત છે. શબ્દ ત્યારે જ બને કે જ્યારે કોઈ વસ્તુનો સાક્ષાત્કાર થાય તો જ એને શબ્દના રૂપમાં બને. અને શબ્દ હોય તો એનો સાક્ષાત્કાર થઈ શકે. જો શબ્દ છે તો જરૂર તે પ્રાપ્ત કરી શકાય, કારણ કે આ શબ્દનું જે સ્વરૂપ આવ્યું છે એ કોઈના ભાવનું વ્યક્ત સ્વરૂપ છે, માટે આ કોઈને કોઈ ચીજ છે. એ રીતે આત્માના પુરુષાર્થનું પદ છે એની વાત કરી, પણ સિદ્ધ દશા માટે આપણે આત્માનું અધિષ્ઠાન, આત્મસિદ્ધિમાં અધિષ્ઠાન શું, એનો આધાર શું, એનો પાયો શું, તો કે એનો પાયો એ છે કે સર્વ જીવ છે સિદ્ધ સમ. તમામ જગતના જીવો ભલે અનાદિથી બંધ દશામાં છે, છતાં એ સિદ્ધ અવસ્થા આ એનો આધાર છે. એટલે કહ્યું કે અનંત દર્શન જ્ઞાન તું અદ્યાબાદ સ્વરૂપ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. આ સ્વરૂપ છે, આ નિશ્ચય છે, આમાં કોઈ ફરક નથી. અને તમામ અધ્યાત્મ દર્શન ધર્મનો એ જ ધ્વનિ છે કે જીવને પોતાના સ્વસ્વરૂપની પ્રાપ્તિ કરવી. દર્શન વિધિ અપેક્ષાએ ભેદ હોય છતાં આ આત્મા તો સર્વથી ભિન્ન છે, અસંગ છે, ચૈતન્ય સ્વરૂપ છે, નિરંજન છે, નિરાકાર છે. આ સર્વસંમત છે, એમાં દર્શનના ભેદ ક્યાંય આવતા નથી. તો આવી અદ્ભુત સિદ્ધ દશા એ આત્મસિદ્ધિનું અધિષ્ઠાન એના ઉપર હતું. હવે એ અધિષ્ઠાન એટલે સિદ્ધ દશા, શુદ્ધાત્માની અવસ્થા, એ પ્રાપ્ત કરવી હશે તો સાધન દશા વિના વિકલ્પ નથી. એટલે હવેનું સૂત્ર આપણું આવે છે કે આત્મસિદ્ધિનું અનુષ્ઠાન શું. અને એ છઠ્ઠા પદની અંદર કૃપાળુ દેવે કહ્યું કે અધિષ્ઠાન મોક્ષનો ઉપાય અને સુધર્મ. ઉપાય પણ છે અને સુધર્મ પણ છે, કે જેથી જેના આધારે ઉપાય આચરી શકાય. અને એક જબરદસ્ત ત્રણ જેને કહીએ આવે છે એ છે કે બધા જ અધ્યાત્મની અંદર સાધકો જે છે, મુમુક્ષુ છે, ભિન્ન ભિન્ન પ્રકારના, સૌની સામે સદીઓથી યુગોથી આ જ પ્રશ્ન છે. સનાતન પ્રશ્ન, શાશ્વત પ્રશ્ન, યક્ષ પ્રશ્ન એ આ છે, હોય કદાપી મોક્ષ પદ નહીં અવિરોધ ઉપાય. કર્મો કાળ અનંતના સાથી છેદ્યા જાય, અથવા મત દર્શન ઘણા કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો બને ન એહ વિવેક. કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેશમાં મોક્ષ, એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ. માટે એમ જણાય છે મરે ન મોક્ષ ઉપાય. જીવાદી જાણ્યા તણો સો ઉપકાર થાય. એવું શું કામ માથાકૂટ કરો છો આ બધી? શું કામ જીવ સમજાવો છો? શું કામ આત્મા આત્મા કરીને આ બધામાંથી ખાવા પીવાનું મજા કરવા દીધો ને? આવું સરસ મજાનું જીવન મળ્યું છે, મોજ શોખ ભોગ વૈભવના સાધનો છે, ઈટ ડ્રિંક એન્ડ બી મેરી એવો અવસર પ્રાપ્ત થયો છે. યાવત જીવત સુખે જીવત રૂબમ કૃત્વા ઋણમ કૃત્વા ધૃતમ પીબેત. ભાઈ જીવ ત્યાં સુધી શાંતિથી સુખીથી જીવ, દેવું કરીને પણ ઘી પી ચૂકવશે ચૂકવનારો, તારે ક્યાં ચૂકવવું છે? આવી સ્થિતિની અંદર સાધકને પ્રશ્ન છે કે માટે મોક્ષ ઉપાય નો. તેથી એમ જણાય છે મળે ને મોક્ષ ઉપાય. જીવાદી જાણ્યા પણ સો ઉપકાર થાય. સાહેબ આટલું બધું શાસ્ત્ર, આટલા ગ્રંથો, આટલી સાધના, આટલો સ્વાધ્યાય, આટલા યોગ એને પ્રાપ્ત કરવાના, બધાનો અર્થ શું છે? જો અવિરોધ ઉપાય ન હોય તો, જો આત્મા અવિરોધ છે તેનો ઉપાય પણ અવિરોધ હોવો જોઈએ. એનો ઉપાય કેમ એની અંદર વિરોધ આવે છે? વિરોધ આવે છે તો મતલબ કે એ વસ્તુ પ્રાપ્ત નથી થતી. આટલી સરસ વાત આ આત્મસિદ્ધિ અંદર કૃપાળુ દેવે મૂકી અને બે પદ કીધા છે, અનુષ્ઠાન અને આરાધના. અનુષ્ઠાન એમાં ઉપાય કીધા છે, આરાધનાની અંદર એનો ધર્મનું સ્વરૂપ કર્યું છે. અદભુત વાત આ આત્મસિદ્ધિની અંદર આવે છે કે સર્વ દર્શનનો સાર જેને આપણે કહીએ, અથવા તો એવો માર્ગ કૃપાળુ દેવે, મતભેદ વિનાનો મોક્ષ માર્ગ એટલે આત્મસિદ્ધિ. મતભેદ વિનાનો મોક્ષ માર્ગ એટલે આત્મસિદ્ધિ, અને એ મોક્ષ માર્ગ એ સાધન દશામાં સમાવિષ્ટ છે. આ સાધન દશાને સમજવા માટે પ્રયત્ન કરીએ તો એની છ ગાથાઓ આજે અનુષ્ઠાન બાબતમાં આપણે લઈએ, એક એક ઉપાય ઉપર વિચારણા કરતા જઈએ. અને આજની એટલે આપણી વિચારણાનું સૂત્ર થશે આજના સત્રનું આત્મસિદ્ધિનું અનુષ્ઠાન, એટલે સદવ્યવહાર ક્રિયારૂપ ઉપાય. સદવ્યવહાર ક્રિયારૂપ ઉપાય કે જે વ્યવહાર કરવો જ જોઈએ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત. આ વ્યવહાર નહીં કરીને એનો નિષેધ નહીં, જો એ નિષેધ આવ્યો તો માર્ગ ચૂકી જવાયો, એકાંત થઈ ગયો. અને એકાંત જેવું મિથ્યાત્વ અધ્યાત્મમાં બીજું એકઈ નથી, કેમ કે વિતરાગનો માર્ગ અનેકાંતનો છે. આ શ્રદ્ધા એ અનેકાંત ધર્મની શ્રદ્ધા એ રહેવી જોઈએ. કૃપાળુ દેવે એક પછી એક પાંચ ઉપાય કીધા છે. આજે આપણે માત્ર પાંચ ઉપાય શબ્દ જે છે એ ઉપાય ઉપર વિચાર કરીશું, અને એ ઉપાય પાંચ છે, અને એ બધા શિષ્યએ માગ્યું છે, અવિરોધ ઉપાય માંગ્યા છે. જોઈએ હવે સદગુરુ કેવા ઉપાય આપે છે.
કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજ વાસ, અંધકાર અજ્ઞાન સં નાશ જ્ઞાન પ્રકાશ.
પહેલો ઉપાય, કર્મ ભાવ છે એ બંધ ભાવ છે, અને બંધ ભાવ ત્યાં સુધી છે જ્યાં સુધી જીવ પોતાના સ્વરૂપથી અભાન છે. એનો આધાર કર્મ ભાવનો આધાર અજ્ઞાન છે. અજ્ઞાન છે ત્યાં સુધી જ કર્મ થયા કરે, અજ્ઞાન ટળે તો કર્મ બંધાવવાની પ્રક્રિયા ટળી જાય. માટે વર્તે બંધ પ્રસંગમાં એ નિજ પદ અજ્ઞાન, આ આત્મા બંધમાં કેમ વર્તે છે તો એ જીવ પોતાને ભૂલી ગયો છે, પોતાનું જ સત્સ્વરૂપ તેને ભાનમાં આવતું નથી, અને પોતે પોતાને ભૂલી જવું અને અન્યને પોતાનું માનવું એ સંયોગી અવસ્થા છે. અનાદિથી આ જીવનું અસ્તિત્વ છે એ શુદ્ધ નિશ્ચય નહીંમાં જેવું આત્માનું સ્વરૂપ કહ્યું છે તેવું નથી, કનક પાષાણ જેવું છે, સોનું શુદ્ધ છે, પણ ક્યારે પ્રયોગથી શુદ્ધ થયા પછી, સોનું શુદ્ધ છે તો ક્યાંય 24 કેરેટનું સોનું ઉપલબ્ધ નથી, ક્યાંય 100 ટચની કાકા સાહેબની લગડી ક્યાંય મળે નહીં. વાત કરીએ, વાત ખોટી નથી શુદ્ધ સોનાની, પણ એ સોનું જ્યારથી છે ત્યારથી કનક પાષાણના રૂપમાં છે, એ પાષાણથી એ માટીના પરમાણુઓથી સુવર્ણના પરમાણુઓને પ્રયોગ કરીને એ શુદ્ધ કરવા પડે છે. એમ આ આત્મા અભાન અવસ્થામાં છે, અને એને કારણે થઈને પોતાને ભૂલ્યો છે. સંયોગી અવસ્થામાં જેનો સંગ છે એ રૂપી પદાર્થ છે, ઉદગલ છે, એને વર્ણ છે, રસ છે, ગંધ છે, સ્પર્શ છે અને શબ્દ છે. તો એ રૂપી પદાર્થોની અંદર એને જરા આકર્ષણ થયું છે, એમાંથી એને જરા અનુકૂળતા આવી છે, એમાંથી એને સુખની ભ્રાંતિ થઈ છે. જીવ પોતાને ભૂલી ગયો છે તેથી સતસુખનો તેને વિયોગ છે. સુખ મળે છે એને, નથી મળતું એમ નહીં, પણ કયું સુખ મળે છે? પદાર્થનું સુખ મળે છે, સંયોગનું સુખ મળે છે, પરમાંથી સુખ મળે છે. હવે આ સુખ કેવું? કોઈના ઉપર જે આશ્રિત હોય, કોઈના ઉપર અવલંબિત હોય એ સુખ કેવું? તો કે એક સુખ અનંત હોઈ શકે નહીં, એ સ્વાધીન હોઈ શકે નહીં, એ અક્ષય હોઈ શકે નહીં. એનો મતલબ કે એ સુખ પાછા દુઃખ આવીને ઉભું, એટલે દુઃખની સંતતિ લઈને આવતું સુખ. કોઈ પણ પદાર્થનો ઉપભોગ કરીએ અને એમાં આપણી ઈચ્છા પ્રમાણે મજા આવે એવું મળી જાય તો સુખ કેટલું બધું મળે, ત્યારે એમ થાય ને કે સ્વર્ગભર જખ મારે, આ જીવો ને અત્યારે મજા આવે છે. પરંતુ એ વિનાશી છે, ટકતું નથી. શ્રીમદ રાજચંદ્રજીએ 16 વર્ષની ઉંમરે જે સુખની વ્યાખ્યા આપી છે એ જગતની અંદર એન્સાયક્લોપીડિયાના જેટલા ગ્રંથ વાંચવા એટલા વાંચજો. અને સુખના માર્ગ, સુખના સાધનો, સુખ મેળવવાની કળા, આવું બધું કેટલું નવું નવું સાહિત્ય અધ્યાત્મના નામે ચાલે છે, ઓલ કમર્શિયલાઇઝેશન. કૃપાળુદેવે એક વાક્ય આપ્યું, પશ્ચાત દુઃખ તે સુખ, લે શોર્ટેસ્ટ પોસિબલ ડેફિનેશન ઇન ધ વર્લ્ડ, કે જેની પાછળ દુઃખ હોય એ સુખ નહીં. સુખ એટલે સુખ, સાદી અનંત અનંત સમાધિ સુખમાં એ જે સુખ પ્રાપ્ત થાય, સમાધિનું સ્વભાવનું સ્વરૂપનું એ સુખ, એની આદિ થાય, એની શરૂઆત થાય એ પહેલેથી નથી, પણ પછી અનંત છે. સાદી ને અનંતનો ભાંગો કીધો છે, આ તો સાદી એ સુખ મળે અને પાછું શાંત થાય, પદાર્થ મળે ત્યારે સુખ મળે અને પાછું એનો અંત આવી જાય, એ સાદી ને શાંત નો ભાંગો છે. પણ અધ્યાત્મની અંદર સાદી અનંતના ભાંગે આ આત્માનું સુખ પ્રાપ્ત થાય છે. એકવાર મળ્યું પછી અનંત, એ પછી જતું નથી, અવ્યા બાદ એમાં કોઈ બાધા ઉત્પન્ન કરી શકે નહીં, એવું અક્ષય ક્યારે ખૂટે નહીં, એવું પાછળ દુઃખ ન આવે, તો એવું સુખ છે. પણ મુશ્કેલી ક્યાં છે? જીવનું અજ્ઞાન છે. દેખત ભૂલી, કૃપાળુદેવે પત્રમાં આપ્યું છે કે દેખત ભૂલી તરે તો સર્વ દુઃખનો ક્ષય થાય, છતાં જીવ દેખત ભૂલીના પ્રવાહમાં જ વયો જાય છે, તણાઈ જાય છે. આ જીવ શેમાં તણાય છે? દેખે છે એમાંથી સુખ મેળવવાનો પ્રયત્ન કરે છે. જ્યાં જ્યાં જઈએ, એક્ઝિબિશનમાં જઈએ, કોઈ પણ પ્રકારના મોલમાં જઈએ, જુદા જુદા અહીંના મોલમાં તો કઈ ઠેકાણું થી, તમે આવો દુબઈ ની અંદર ચકાચોંધ બની જશો. દેખત ભૂલીનો પ્રવાહમાં જીવ ખેંચાઈ જાય, તણાઈ જાય, અને સુખની કલ્પના આ પદાર્થમાંથી આ પદાર્થમાંથી, અને પૂતગલના બધા જુદા જુદા, ક્યાંક રંગ આકર્ષે, ક્યાંક વર્ણ આકર્ષે, ક્યાંક સ્વાદ આકર્ષે, ક્યાંક એનું રૂપ આકર્ષે, ચૈલ આકર્ષે, બસ દેખત ભૂલીના પ્રવાહમાં જીવ તણાઈ જાય છે. કૃપાળુદેવે લખ્યું છે કે એવો કોઈ આધાર આ જીવને છે, એવો કોઈ આશ્રય છે કે આ પ્રવાહમાં ન તણાય. શોધવાનું આ છે, આ ધર્મ છે કે દેખત ભૂલીના પ્રવાહમાં નહીં તણે. કેમ કે જો હું સુખનું ધામ હોઉં તો મારા સુખનો આધાર હું છું, અન્ય કોઈ નહીં. એવી પ્રકારનું એણે કહ્યું કે પોતાને પોતાનું જ્ઞાન થવું તે જ્ઞાન છે. અહીંયા કહ્યું કે મોક્ષ ભાવ નિજવાસ, કર્મ ભાવ અજ્ઞાન છે, એ અભાનતા છે. જીવ જાણતો નથી જ્યાં સુધી પોતાના સ્વરૂપને, ત્યાં સુધી આ કર્મ ભાવ છે, બંધ ભાવ છે, બંધની પરંપરા છે, ગતિ આ ગતિ આ બધું ચાલ્યા કરશે. એકેન્દ્રિય પંચેન્દ્રિય એ ચક્કર ચાલુ જ છે ભાવ પરિભ્રમણનું, એમાં કઈ પ્રાયોરિટી કરવાની કઈ જરૂર જ નથી. અજ્ઞાન ટળવું જ જોઈએ, તો જ બંધ દશા ટળે, તો જ બંધ ભાવ ટળે. તો કેવી રીતેનો ઉપાય ખરો કે જેનાથી આ જીવને આધાર મળે, આશ્રય મળે? તો ઉપાય આપ્યો નિજવાસ. નિજવાસ એ ઉપાય છે, અજ્ઞાન એ કારણ છે અને નિજવાસ એ ઉપાય છે. નિજવાસ એટલે અંતર્મુખતા, અંતરાત્મા પણ સતત અંતર્મુખ ઉપયોગે સ્થિતિ એ જ નિર્ગ્રંથનો પરમ ધર્મ છે. આખો માર્ગ નિર્ગ્રંથોનો, અંતર્મુખ ઉપયોગે સ્થિતિ. જ્યાં જ્યાં પૂજ્યપાદ સ્વામી આચાર્યએ આત્માની ત્રણ અવસ્થા કહી, એક બહિરાત્મા, બીજો અંતરાત્મા અને ત્રીજો પરમાત્મા. એક જ આત્માની ત્રણ અવસ્થા છે, આત્મા ત્રણ નથી. બહિરાત્મા એટલે ઇન્દ્રિયો અને મન થકી જગત સાથે જોડાયેલો છે સદા સદૈવ સતત, આ એનું બહિરાત્મા પણ છે. એનો બધો જ વેપાર ઉપયોગનો, એના જ્ઞાનનો, એની શક્તિનો, એના વીર્યનો ઉપયોગ માત્ર ઇન્દ્રિયોના આધાર ઉપર અને મનના આધાર ઉપર, એટલે વિષયને કશાય એ જ એની પ્રવૃત્તિ છે. એના ભેદ ગમે એટલા કરવા એટલા કરો, પણ વિષય કશાય એ જ એની બહિરાત્માની ઓળખ છે, કે આ વિષય કશાયમાં પ્રવૃત્ત આ બહિરાત્મા છે. અંતરાત્મા ઇન્દ્રિયોના વ્યાપારને સંકેલી લે, મનના વ્યાપારને સંકેલી લે. આસન જે છે, ત્રીજું અંગ યોગનું, એ આસન છે. ઇન્દ્રિયોના વેપારને પહેલા તો સંકેલે, આંખો બંધ છે, કાનની અંદર ઉપયોગ નથી, નાક જીભ અને એ જગ્યાએ સ્વાદ બધું બંધ કરી અને હાથ પગને એને પદ્માસનની અવસ્થામાં મૂક્યા છે, કે જેથી કરીને અક્રિય અવસ્થા એની છે, પણ છતાં મનનો વ્યાપાર ચાલુ રહી શકે છે. ગુફામાં બેઠેલો યોગી પણ મનથી વિશ્વમાં પરિભ્રમણ કરી શકે છે, માટે ધ્યાનનો ઉપયોગ આપ્યો છે. હવે મનના ઉપયોગને, મનના વ્યાપારને પણ અમનની અવસ્થામાં લઈ જા. આ નિજવાસનું સ્વરૂપ છે કે બહિર્મુખ થયેલા આત્માને અંતર્મુખ બનાવવો. આ એવો આધાર જો જીવને મળી જાય તો જીવ આ દેખત ભૂલીના પ્રવાહમાં તણાઈ ન જાય. આજે દુનિયામાં આપણે તણાઈ જઈએ છીએ, ઘણી વાર ઈચ્છા નથી હોતી પણ બહારનો ફોર્સ એવો છે અને અંદરનું બળ છે નહીં, આપણું પોતાનું બળ છે નહીં, એટલે જીવ ખેંચાઈ જાય છે, તણાઈ જાય છે. એક આચાર્ય મહારાજ સાથે મળવાનું થયું, પછી એમને કહ્યું કે આવતા જાઓ, તમે સત્સંગ કરીશું, વાર્તા કરીશું આત્મતત્વ વિશે અને અમારે જાણવું છે શ્રીમદજીએ શું કીધું વગેરે વગેરે. તો ચાર પાંચ દિવસ સુધી તો હું ગયો પણ એની પાસે ટાઈમ જ નહીં. આપણે જઈને ઉભા રહીએ, નમસ્કાર કરીએ, આ કરતા ને આ કરતા ને આ હોય ને પાંચ બીજા આવ્યા હોય ને ઉત્સવની વાત ચાલતી હોય ને આમ સમારંભની વાત ચાલતી હોય ને આરંભ ને સમારંભ ને આમાંથી એની પાસે કોઈ સમય જ નથી. પછી એક વાર મેં કહ્યું કે સાહેબ આપને અનુકૂળ હોય ત્યારે જ હું આવું, નહીતર હું ન આવું. તો કે ના ના તમે આવો કે. પછી બીજી વાર ગયો ત્યારે તરત એને કીધું બીજાને કે હવે તમે જાઓ બધા, આપણે મળશો કલાક પછી અને મને બેસો, આપણે બેઠા અને વાત કરતા કરતા મેં સ્વાભાવિક રીતે પૂછ્યું કે સાહેબજી સર્વસંગ પરિત્યાગ કર્યા પછી આ તમારી તો એટલી બધી પ્રવૃત્તિ છે, અમે તો આટલા બધા હોવા છતાં એમાંથી થોડો સમય ફાળવીને આવીએ છીએ અને અમે કહીએ છીએ કે અમે આવીશું આ વગેરે કરીશું. તો તમે તો અહીંયા કોઈને એક પ્રકારની વાતચીતમાં કે તત્વ ચિંતામાં કે તત્વ ચર્ચામાં સમય જ નથી આપણી પાસે. એને ત્યારે સરસ કીધું કે વસંતભાઈ બહુ ફ્રેન્કલી કહીએ છીએ કે અમે ભલે સાધુ ધર્મમાં છીએ પણ સંસારનો પ્રવાહ એવો છે કે અમે એની અંદર જો કંઈ પણ પ્રકારની અમારી જાતને પ્રવૃત્ત ન રાખીએ તો અમે સંસારમાં તણાઈ જઈએ છીએ. એટલે કંઈ ને કંઈ પ્રકારનું શાસ્ત્ર છે કે આવી પ્રકારનો કોઈ ઉપક્રમ છે, પછી આવા શાસનના કાર્યો જેને કહેવાય છે એવા કરવાના આયોજન બધા કરવા, એમાં અમારી જાતને પ્રવૃત્ત રાખીએ છીએ. આ બધી રજસ પ્રવૃત્તિઓ છે, તમસમાંથી અમારી જાતને સ્થિર કરવા માટે રજસ છે. કેમ કે સત્વમાં અમે સ્થિત થઈ શકતા નથી. તો કે આ જીવ છેવટે તરે નહીં તો કઈ નહીં આ સંસારથી, પણ તણાઈ તો નહીં સંસારમાં. એ કે અમે આટલો લક્ષ સુધી પહોંચી શક્યા છીએ, આ અવસ્થા છે જ્યાં ઉપાય પેલો નિજવાસનો સિદ્ધ થયો નથી, એના ઉપર લક્ષ આવ્યું નથી અને પ્રવૃત્તિ 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 ધડ ધામ હોલ્લા ગોલા ચારે બાજુ એક મિનિટનો ફુરસદની દોડાદોડ, આ અધ્યાત્મનો પરિચય નથી. મોક્ષ ભાવ નિજવાસ, જેટલો સમય સંસારની પ્રવૃત્તિથી આ જીવ બહિર્મુખતાના બધા જ સાધનો ઉપલબ્ધ હોવા છતાં આપણી પાસે તો આપણી ઇન્દ્રિયોની શક્તિ કેટલી બધી મર્યાદિત છે, બહુ મર્યાદિત છે. એ મર્યાદિત શક્તિની અંદર આપણને એમ થાય કે દુનિયા સાથે આપણે જોડાઈ શકતા નથી, એટલે મોબાઈલ હાથમાં રાખ્યો છે, ઇન્ટરનેટ હાથમાં રાખ્યું છે, શું કામ? આખી દુનિયા સાથે હું જોડાયેલો રહેવો જોઈએ. આમાં બહિર્મુક્તાનો વ્યાપ વધારવાના માધ્યમ સિવાય આપણી પાસે શું છે? અને ઓલાને કે તે હજી નથી લીધું બ્રોડવે, તે આમ નથી કર્યું, અને નાનો છોકરો પણ સ્કૂલમાં જાય તો શરમાઈ મરે કે તારી પાસે મોબાઈલ નથી, તારે ડેડીએ નથી લઈ દીધો, અરે પણ મારે જરૂર નથી દુનિયા જોડાવાની, હાલે જ નહીં આવે, હવે એના વિના છૂટકો જ નથી. આ બહિર્મુખતાને વ્યાપ કરે, એક મિનિટ પણ અંદર ન જવા દે. વિચાર કરો કોઈ વાત, અને પછી કે આપણા બાપ દાદાઓ બહુ શાંત હતા, શાંત જ હતા, એના બાદ સાથે મેં કઈ નતા, અને એની શાંતિ ઓછી થાય એટલે અહીંથી લઈ લઈને એને દઈ છે કે અમે તો કૂચે મરીએ છીએ, તમે મરો, તમે શાંત રહે કેમ ચાલે, અમે અશાંત છીએ. બધા જ સાધન જ્ઞાની પુરુષ કહે છે સૌ સાધન બંધન થયા. આ બધા સાધન જે આત્માને બહિર્મુખ બનાવે, વિષય કષાયની પ્રવૃત્તિઓના વ્યાપને વધારે, તો હવે એવો આધાર શોધવો છે. એવો કયો આધાર છે કે જેનાથી જીવ આ સંસારના પ્રવાહમાં તણાઈ નહીં, તરી ન શકે તો કઈ નહીં પણ તણાવાનું ઓછું થાય, કે દસ ફાર નો ફર્ધર, આવો નિર્ણય આવે કે જે છે જે કર્મના પ્રારબ્ધના સંયોગે જે સ્થિતિ મળી છે ભલે રહી, એમાંથી હું ધીરે 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 વેગડો થઈશ, પણ નો ફર્ધર હવે કોઈ આવો વ્યાપ વધારવો નથી. બહિર્મુખતાના વ્યાપ વધે એ નિર્ગ્રંથ માર્ગનું સ્વરૂપ નથી. એટલે કે છે કેવળ અંતર્મુખ થવાનો. આજે મેં વાત કરી એ પત્ર 767 અને 816 માં કૃપાળુદેવે લખ્યું છે. કેવળ અંતર્મુખ થવાનો સત્પુરુષોનો માર્ગ સર્વ દુઃખ ક્ષયનો ઉપાય છે. ઉપાય આ છે નિજવાસ. નિજવાસ એ અંતર્મુખતા છે. એ અંતર્મુખતા આપણને પ્રાપ્ત થયેલ આ ઇન્દ્રિયો અને મન એના વ્યાપારની શક્તિઓને સમાવી લઈને કાચવો જેમ પોતાના અંગોને સંકેલી લે અને જેમ પોતે અંદર ચાલ્યો જાય છે એવો સંયમ. સંયમ કાચબાને સંયમનું સ્વરૂપ કહેવાય છે. એમ આ જીવને કાચબો ભય આવે ત્યારે કાચબાને ક્યાંય હણી શકાતો નથી, કારણ કે એ બધું પોતાનું સ્વરૂપ અને એની પીઠ છે એ ઢાલ છે અને અદભુત અભેદ્ય એવી ઢાલ છે. એની અંદર જઈએ છે એમ આ જીવ પોતાના બધા જ વિષયોને સંકોરી અને પોતાના અંતરાત્માપણાની અંદર જો ચાલ્યો જાય, નિજવાસમાં જાય, અંતર્મુક્તામાં જાય, એ સ્થિતિને પ્રાપ્ત કરે તો એનું સંધાન પરમાત્મા સાથે હોય. કેમ કે અંતરાત્માને પછી જોડાણ કોની સાથે? બહિરાત્મામાં જગત સાથે જોડાણ છે, અંતરાત્મામાં જગદીશ સાથેનું જોડાણ છે. જીવ જગત અને જગદીશ આ ત્રણની અંદર જ આ બધો ટ્રાયો ચાલ્યા કરે છે. અને કોઈ જગ્યાએ કહ્યું કે આ જગત મિથ્યા છે, કોઈ જગ્યાએ કહ્યું જગત પરમાત્માએ બનાવ્યું છે, વગેરે વગેરે અનેક મતભેદ છે. પણ આ જૈન દર્શને બહુ સ્પષ્ટ કીધું છે કે તું તારામાં છો તો જગત છે કે નહીં એને તું ચિંતા કરવા. કવિ લાલન એને સર્વેષામ અવિરોધેનો કરીને એક ગ્રંથનો શ્લોક હતો, એ પરમ કૃપાળુ દેવને એનો અર્થ પૂછવા ગયા કે સાહેબ આ સમાસ એનો શું થાય અર્થ. તો કૃપાળુ દેવે એને અર્થ સમજાવ્યો થોડો કે બધામાંથી વ્યાપારમાંથી પોતાની જાતમાં સમાઈ જઈને અને પછી વિચારણા થાય. ત્યારે તો ન બેઠું, કારણ કે એમ થાય કે મારી પાસે આ બધી શક્તિ છે, શું મારે એનો ઉપયોગ ન કરવો? શું અમારી પાસે આ બધું છે, મારે કઈ ન કરવું? જોજો પહેલા વહેલા વિરોધ આવશે, એકદમ આમ બાઉન્ડ થશે. ધર્મની કઈ વાત આવે અને એની તો શું અમારે કઈ ન કરવું? અરે પરમાત્માએ બધું આપ્યું છે. અરે પરમાત્માએ નથી આપ્યું, તે મેળવું છે. પણ મૂળ વાત જ ધ્યાનમાં ખ્યાલ હોય તો એને પછી લાલનજી ને કૃપાળુ દેવ ત્યાંથી તો પૂરા થયા. વાત જેટલી સમજાય એટલી સમજાય. પછી એ લાલનજી અમેરિકા અને અમેરિકાના પ્રવાસ પછી પાછા આવ્યા ત્યારે કૃપાળુ દેવની તબિયત બહુ જ નાજુક થઈ ગઈ હતી. એટલે સાયનની અંદર એ આરામમાં હતા. એટલે આવ્યા હશે કે જે સાથે હતા અંતેવાસી, એને કહ્યું કે સાહેબજી અત્યારે આરામમાં છે અને કોઈ પણ પ્રકારનો શ્રમ આપી શકાય અથવા લઈ શકે એવી સ્થિતિ એમની છે નહીં. પણ એનો અવાજ કૃપાળુ દેવના કાને પડી ગયો. એટલે એને તરત પૂછ્યું કોણ આવ્યું છે? તો કે કવિ લાલન આવ્યા છે, એમને આવવા દો. લાલન ને બોલાવ્યા, કહો લાલન શું થયું સર્વેશામ અવિરોધેને? તો કે સાહેબ હું અમેરિકા હતો ત્યારે એક સરોવરના કિનારે બેઠો હતો ઘણો સમય સુધી, લગભગ 7-8 કલાક સુધી એમને બેઠો અને વિચાર કરતો હતો. આપની સાથેની જે ચર્ચા હતી એ ચર્ચાનો વિચાર થતો હતો અને એ જીવ જગત અને જગદીશની ચર્ચા કરતા હતા. એનો વિચાર કરતા કરતા મને એમ થયું કોઈ કહેતું જગત સુખી, કોઈ કહેતું જગત દુઃખી. તો મને થયું કે સુખ જગત સુખી તો મારે શું ને જગત દુઃખી તો મારે શું? મારે શું? સાચું ખોટું જગત કે સુખી દુઃખી મારે શું? હુંમાં હું સમાયો છું, મારી જે અવસ્થા છે તો મારામાં જ છે, કઈ બહાર નથી. કૃપાળુદેવ કીધું લાલન 24 કલાક જો આ અવસ્થા હોત તો ક્ષાયિક સંકેત પ્રાપ્ત થઈ જાત તમને. એટલી અદભુત આ પહેલો ઉપાય કે છે કૃપાળુદેવ, મોક્ષ ભાવ વિજવાસ અંતર્મુખતા. તમામ અધ્યાત્મના ગમે તેટલા મતભેદ હોય, ગમે તેટલા સંપ્રદાય હોય, આ નિજવાસમાં કોને મતભેદ છે? આ કયા સંપ્રદાયનો માર્ગ કીધો એમણે? આ ઉપાય કયા મતનો કીધો? વાણિયાનો ધર્મ કીધો, બ્રાહ્મણનો કીધો, વૈષ્ણવનો કીધો? આત્માનો ધર્મ છે નિજવાસ, મોક્ષ ભાવ નિજવાસ. અંધકાર અજ્ઞાન સમ નાશે જ્ઞાન પ્રકાશ. અંદરથી જ્ઞાનનો પ્રકાશ થાય એટલે અંધકારને ટળતા કેટલી વાર લાગે? પ્રકાશ નો અભાવ એ જ અંધકાર છે. આ પહેલી વાત કહી. બીજી ગાથા,
જે જે કારણ બંધના એ હ બંધનો પન તે કારણ છે દક દશા મોક્ષ પંથ ભવ અન.
પેલો ઉપાય નિજવાસ પૂરો થયો. બીજો ઉપાય આવે છે છેદક દશા. શેની છેદન કરવું છે? કારણ બંધના જે છે, જે જે કારણ બંધના તે બંધનો પંથ, તે કારણ જે બંધનું કારણ છે એની છેદક દશા. જે બંધનું કારણ છે એની છેદક દશા જો પ્રાપ્ત કરે તો મોક્ષ પંથ ભવંત. બીજો ઉપાય કયો લેવો છે? કે જે બંધનું કારણ છે તેને છેદવું. બંધનું કારણ મમત્વ. મમત્વને કારણે આ જીવને ઘણા બંધ છે. કોઈ પણ વસ્તુમાં મારાપણાનો ભાવ થયો એટલે દુઃખની પરંપરા શરૂ થઈ ગઈ. ત્યાં સુધી કાંઈ હતું? કોઈ ચીજ લાવ્યા અને લાવ્યા બતાવી ના કર્યું, પછી એને કીધું તમને આપી, પછી જો મોકાણે નહીં આપ્યા પછી નહીં, હવે તું એને ક્યાં મૂકવી ને, તું અડીશમાં ને તું લઈશમાં ને, મને પૂછ્યા વિના જોકા, પણ તમે મફતમાં મળી છે, શાંતિ રાખ ને. દુઃખનું કારણ મમત્વ છે. એ પદાર્થ સાથે જોડાયો નહોતો ત્યાં સુધી એને એ પદાર્થમાં થતો ફેરફાર એને કઈ અસર નથી. હવે નવી કાર લીધી ને જો કઈક ભસકાય તો ચીરોડો અહીંયા પડે છે, લેસોટો. ત્યાં સુધી કઈ નતું, કોકની કાર હળગી જાય તો આપણે શું છાપામાં ફોટો જોવો મજા આવે. મમત્વ જે છે જબરજસ્ત આ બંધની અવસ્થા રાગ દેશ. આ બંધ ના કારણોને છેદન કરવું જ્ઞાની કહે છે કે બંધ એ જ દુઃખ અને મમત્વ એ જ બંધ. આ જીવને દુઃખ શેનું છે? તો કે બંધ છે એ જ દુઃખ છે. મુક્ત આત્માને કોઈ દુઃખ ખરું? નવ તત્વની અંદર જે જીવ અજીવ પછી જે બંધ છે એ બંધ કોને છે? અજીવ સાથે જોડાયેલા જીવને છે. જે જીવ અજીવ સાથે જોડાયેલો નથી, જંપ મારી દીધો એને, સંબંધ નિર્જરા કરીને જંપ માર્યો, એને મોક્ષ છે, એને બંધ નથી. અને બંધ છે એને દુઃખ છે. દુઃખ કોને છે? જેને બંધ છે. તો આ બંધ એ મમત્વથી છે. મમત્વ એ બંધનું કારણ છે. કોઈ બાંધનાર નથી, કૃપાળુદેવ પત્રમાં લખ્યું છે, કોઈ બાંધનાર નથી, પોતાની ભૂલથી બંધાય છે. કોણે બાંધો તને? જો વિચાર કરે, થોડો ઊંડો વિચાર કરે, સુપરફ્લુઅસ વિચાર કરે, અહમ ભાવમાં વિચાર કરે તો તરત એમ થાય નિમિત્ત ઉપર દ્રષ્ટિ જાય, પર ઉપર દ્રષ્ટિ જાય, આને મારું અહિત કર્યું, આને કારણે હું બંધાયો, આ બધું મને બંધન છે, આ સગા સંબંધી વાલા આ તે બધા મને બંધના કારણો છે. કોના કારણે તું બંધાયો છું? તારા કારણે કે એના કારણે? તારા કારણે તું બંધાયો છું. કોઈના કારણે તને બંધ નથી. જેથી છૂટવું હશે તેથી એ તારાથી છૂટશે કે તું એનાથી છૂટીશ ત્યારે બંધ.